તારીખ 3/3/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 841 અને 842 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 490
મોક્ષ માર્ગ પ્રકાશકના પહેલા અધિકારમાંથી વક્તાનું સ્વરૂપ ચાલે છે. જૈન ધર્મમાં ધર્મનું સ્વરૂપ કહેનાર, ધર્મના સ્વરૂપનું પ્રતિપાદન કરનાર વક્તાની યોગ્યતા કેવી હોય એ ટોડરમલજીએ કહ્યું છે. ગુરુદેવશ્રીના વચનામૃતમાં ટોડરમલજીના કથન ઉપર થોડો વિશેષ ખુલાસો આવ્યો છે. જો અધ્યાત્મ રસ દ્વારા, આત્માના શાંત રસ દ્વારા પોતાના સ્વભાવનું યથાર્થ અનુભવન ન થયું હોય તે વિતરાગ દિગંબર જૈન માર્ગના રહસ્યને જાણતો નથી. જેને પોતાના પરિણામમાં અધ્યાત્મ રસ પ્રગટ થયો હોય, અંદરમાં જેને પોતાના શુદ્ધ પરમાત્મ પદનો આધાર લઈને પરિણમન કર્યું હોય, આત્માના આધારે ઉત્પન્ન થયેલા ચૈતન્ય રસને અધ્યાત્મ રસ કહે છે. એમાં આત્મશાંતિ પ્રગટ થઈ હોવાથી એને શાંત રસ પણ કહેવામાં આવે છે. ચૈતન્ય રસ કહો, શાંત રસ કહો, આત્માનો અધ્યાત્મ રસ કહો, બધું એકાદ છે. એવા પરિણમનપૂર્વક પોતાના સ્વભાવનું યથાર્થ અનુભવન ન થયું હોય, પોતાના સ્વરૂપનું સમ્યક અનુભવન, અંતર્મુખ થઈને જેણે પોતાના સ્વરૂપનું વેદન કર્યું છે તે જૈન માર્ગના રહસ્યને જાણતો નથી, તે વિતરાગ માર્ગના રહસ્યને જાણતો નથી. દિગંબર અને શ્વેતાંબર એ તો અપેક્ષિત વાત છે, અભિપ્રાય ભિન્ન ભિન્ન હોવાથી અને બાહ્ય ક્રિયાઓમાં ફેરફાર હોવાથી એના નામ આપ્યા છે. વસ્તુતાએ જૈન માર્ગ એક સ્વરૂપે છે, આત્મા વસ્તુ એક સ્વરૂપે છે, એને પામવાનો માર્ગ પણ એક સ્વરૂપે છે, એ વસ્તુનું સ્વરૂપ છે. આત્મા પણ એક વસ્તુ છે, એની પ્રાપ્તિનો માર્ગ એ વસ્તુના સ્વરૂપ અનુસારે છે. આત્માને પામવાનો માર્ગ પરદ્રવ્ય અનુસારે નથી, સ્વદ્રવ્ય અનુસારે છે, આત્મ અનુસારે છે. કહે છે કે જે જૈન માર્ગના રહસ્યને ન જાણતો હોય, તે જાણતો ન હોય, તે કહે કઈ રીતે, એ શું કહે, કેમ કહે, કેવી રીતે કહે? જેણે જે ચીજ જોઈ નથી, જેને જેનો અનુભવ નથી, એ વાત એ બીજાને કેવી રીતે સમજાવી શકે કે સમજાવી શકે? આ પરિસ્થિતિ છે. जो अध्यात्म रस द्वारा अथवा शांत आत्माना शांत रस द्वारा पोताना स्वरूपनु सम्यक अनुभवन न थयुं होय तो जैन मार्गना रहस्यने ते जाणतो नथी, वितराग मार्गना रहस्यने जाणतो नथी। अहीं रहस्य शब्द केम लीधो छे आ विचारवा योग्य छे કે માર્ગ છે, ઉપાય છે, અહીંયા તે આત્માની અંતર્મુખ ક્રિયા છે, આત્માના અંતર્મુખ પરિણામ ક્રિયાને અહીંયા માર્ગ કહ્યો છે, અને તે માર્ગ અથવા તેવી ક્રિયા એ ગુપ્ત ક્રિયા છે। ગુપ્ત ક્રિયા છે એટલે બહારમાં જેનો બીજો કોઈ દેખાવ થાય છે અને ખબર પડે છે એવી ક્રિયા નથી। સિંહજીએ તેથી કહ્યું છે કે ધર્મ એ ગુપ્ત તત્વ છે, ધર્મ છે તે ગુપ્ત તત્વ છે, અને અપૂર્વ અંતર સંશોધન સિવાય તેની પ્રાપ્તિ થતી નથી। આમ સાથે સાથે 22 વર્ષની ઉંમરે જેને પોતાના સ્વરૂપનું કોઈ અપૂર્વ જિજ્ઞાસાથી અપૂર્વ ભાવનાને લગ્નથી અંતર સંશોધન પડે એને ધર્મની પ્રાપ્તિ થાય, એવું એક ગુપ્ત તત્વ છે। તેથી તેને રહસ્ય કહેવામાં આવે છે। રહસ્ય એટલે સિક્રેટ, જે ગુપ્ત રહે છે। તો જેને એવું પોતાનું અંતર્મુખ પરિણમન થયું નથી, ઉપજ્યું નથી, કઈ રીતે અંતર્મુખ થવાય એની જેને ખબર નથી, એ શું કહેશે? અંતર્મુખ થવું જોઈએ, અંતર્મુખ થવું જોઈએ એમ કહેશે, પણ કેમ થવું જોઈએ એ કેમ કહેશે? કઈ નહીં શકે। એક તો એવા પરિણામનું વક્તવ્ય છે એ વચન અગોચર છે, બહુ ભાગ તો વચન અગોચર છે, કથનચિત વચન ગોચર છે, એવી તો ભાવ અને ભાષાની પરિસ્થિતિ છે। ભાવ ભાષા વચ્ચે એવી પરિસ્થિતિ છે કે તે અધ્યાત્મ ભાવોને કહેવામાં વચનનું સામર્થ્ય બહુ થોડું છે। હવે જે જાણતો જ નથી એ તો કેવી રીતે કહે? જાણે એને કહેવામાં પણ એટલી સુગમતા નથી, એટલી ભાષાની સુવિધા નથી કે એ કહે। તો જે જાણતો જ નથી તે કેવી રીતે કહે? આ સવાલ છે કે એ નહીં કહી શકે। ત્યારે પ્રશ્ન એવો થાય કે જૈન ધર્મમાં તો હજારો વક્તા છે, વક્તા છે, અને ઘણા જૈન ધર્મની વાત કરે છે, તો કહે છે કે એ તો ધર્મની વાત તો મોટા ભાગના કરતા નથી। જે ધર્મને નામે ધર્મની વાત કરે છે એ તો ધર્મની વાત ખરેખર કરતા નથી, બીજી બીજી વાત કરે છે। ભાઈ દયા પાળો, પૂજા કરો, દાન આપો, યાત્રાનો સંઘ કાઢો, આમ કરો, સ્વામી વાત્સલ્ય કરો, જૈન ધર્મ ક્યાં હતો? એમાં જૈન ધર્મ ક્યાં હતો? જૈન ધર્મનું સ્વરૂપ શું? પણ અંતર્મુખ થઈને અકષાય ભાવે પરિણમન કરે ત્યારે, કષાય ભાવ ઉપર વિજય મેળવે, જીત મેળવે ત્યારે એને જૈન ધર્મ કહેવાય। પણ જે પોતે શુભ કષાય રૂપે પરિણમે એને જૈન ધર્મ કેવી રીતે કહેવાય? શુભ અને અશુભ ભી બંને કષાય ભાવ છે, કષાય ભાવ પોતે જૈન ધર્મ છે કે જૈન ધર્મ કષાયના અભાવ સ્વરૂપે અકષાય ભાવ સ્વરૂપે છે? એ તો કોઈ જૈન ધર્મ નથી. એટલે દયા, દાન, વ્રત, અનેક પ્રકારની ક્રિયા અને બાહ્ય પરિણામ અને બાહ્ય ક્રિયા, એને જૈન ધર્મના નામે કહેનારા જૈન ધર્મના સ્વરૂપને જાણતા નથી. સાધન માનીને કરે છે કે સાધ્ય બનાવીને કરે છે એ પણ એમને ખબર નથી. સાધનનો એના ઉપર ઉપચાર ત્યારે આવે છે કે આવા પરિણામ વિતરાગી અકસાય ભાવના થાય ત્યારે એ પરિણામ ઉપર સાધન આવે છે. નહીતર સાધનનો આભાસ એમાં થઈ જાય છે, એ સાધન રહેતા
નથી.
એમ થાય છે. અને કોઈ પદ્ધતિ દ્વારા અહીંયા લેશું કે વિતરાગી સંતોએ કહેલા મર્મોને ન જાણતો હોય, હવે એવું પ્રતિપાદન ન કરતો હોય, પણ આધ્યાત્મિક શાસ્ત્રો અને આધ્યાત્મિક વિષયનું વાંચન કરતો હોય, વક્તા હોય, અને વિતરાગી સંતોએ અધ્યાત્મ રસમય પરિણામ પૂર્વક જેમને આ વચન વ્યવહાર થયો છે એવા જે વિતરાગી સંતો, તેમની વાત, તેમના વચનો, એની વક્તાપણ કરતો હોય, એ વિષયમાં વક્તાપણ કરતો હોય, તે મર્મોને, મર્મને, રહસ્યને જાણ્યા વિના માત્ર પદ્ધતિ દ્વારા જ વક્તા થાય છે. એ પદ્ધતિ પકડે છે કે અહીંયા કેવી પદ્ધતિથી વાત છે, અહીંયા કેવી શૈલી કરી છે, અહીંયા નિશ્ચયને એની શૈલી કરી છે, અહીંયા વ્યવહારને એની શૈલી કરી છે, અહીંયા દ્રષ્ટિના વિષયની મુખ્યતાવાળી શૈલી છે, એમ અનેક પ્રકારે જે પદ્ધતિ છે એ બુદ્ધિગમ્ય રીતે પદ્ધતિને પકડે છે, એને સ્મરણમાં રાખે છે. અહીંયા આવું અર્થઘટન કર્યું છે ગુરુદેવે, અહીંયા આવું અર્થઘટન કર્યું છે, આ ગાથાનો આવો અર્થ કર્યો છે, માટે મારે પણ એવો જ અર્થ કરવા યોગ્ય છે, બુદ્ધિથી એ વાત મને બરાબર સમજાણી છે, માટે હું પણ એવો જ અર્થ કરું, એમ પદ્ધતિ જાળવી રાખે. એવી પદ્ધતિ દ્વારા જ વક્તા થાય છે. એ પદ્ધતિ દ્વારા વક્તા થાય છે એને પણ જૈન ધર્મનું વક્તાપણ આવ્યું છે, અથવા એ વક્તાપણે યોગ્ય છે, એ વાતનો અહીંયા નિષેધ કરવામાં આવ્યો છે. અહીં સુધીની વાત છે. બ્રહ્મમાં પડે છે લોકો કે જુઓ ભાઈ, બરાબર એમની પદ્ધતિ શાસ્ત્રોક્ત પદ્ધતિ છે. કેવી પદ્ધતિ છે? કે વક્તાની પદ્ધતિ શાસ્ત્રોક્ત પદ્ધતિ છે. શાસ્ત્રમાં આવી જ વાત આવે, આવી જ અધ્યાત્મની વાત આવે, આવી જ નિશ્ચયની વાત આવે, આવી જ વ્યવહારની વાત આવે. વ્યવહાર અને નિશ્ચયની પદ્ધતિ બરાબર સાચવી જાણે છે અને પ્રતિપાદન કરે છે તો એનું વક્તાપણ બરાબર છે કે નહીં? એ પદ્ધતિમાં પણ એને એનો રસ ભળતો નથી ત્યારે એનું જે વક્તાપણ છે એ અસ્થાને છે, સ્વસ્થાને નથી. આમ છે. આવશે, નીચે આવશે. જેને પોતાને લાભ થયો નથી તે બીજાને લાભમાં નિમિત્ત પણ થઈ શકતા નથી. એવી હજી એક નીચે વાત આવશે. નિમિત્ત બને છે, પણ જે પોતાનું ભલું કરતો નથી કે અંદરમાં પરિણમન થી કરી શકતો નથી તે બીજાનું ભલું થવામાં નિમિત્ત પણ થઈ શકતો નથી. એમ એમાંથી અનર્પિત છે. અસ્થિમાં નાસ્તી પડી છે આ રીતે. વાત તદ્દન ખોટી છે. અભવિના નિમિત્તે એક પણ ન તરે, અનંતાનો પ્રશ્ન નથી, કોઈ ન તરે, કોઈ ત્રણ કાળમાં ન તરે, કોઈ અનંતા તરવાનો પ્રશ્ન નથી. વાત વસ્તુ વ્યવસ્થાથી તદ્દન વિપરીત છે, ખોટી વાત છે. આમ છે, હા, ઘણી ગડબડ છે, ખબર છે, એવી ઘણી ગડબડ છે એમાં. એનાથી ધર્મ થાય છે એવી ભ્રાંતિ એને અનંત કાળ થી ચાલી જ આવે છે. આ તો એના ઉપરાંત ની વાત છે, એનાથી આગળની વાત છે કે પદ્ધતિ બુદ્ધિ દ્વારા કોઈ એમ કહે કે અધ્યાત્મમાં તો એવી પદ્ધતિ છે કે દ્રષ્ટિના વિષય ઉપર જોર આપવો, ઠીક, કોઈ વાતે કરવું પડે કે જે દ્રષ્ટિનો વિષય શુદ્ધાત્મા છે એ શુદ્ધાત્મા ઉપર જોર દેવું,
બરોબર ને,
એવી પદ્ધતિ છે. અને તેથી અમે અમારા વક્તવ્યમાં શુદ્ધાત્મા ઉપર બહુ જોર દઈએ છીએ અને બીજી બધી વાતને અમે ઉડાવીએ છીએ, એવી પદ્ધતિ અમે સાચવી જાણી છે. પદ્ધતિ દ્વારા જે વક્તા થાય છે એટલે પદ્ધતિ શીખીને જે વક્તા થાય છે એ શીખવેલી જે વાત બોલે છે, શીખેલી વાત બોલે છે, બીજાથી શીખવેલી બનાવે ને, પંડિત બનાવે, પંડિતો ના ગુરુ હોય બીજાને પંડિત બનાવે, પછી એને કે ભાઈ આ કોણ છે, કે આ અમારા શાસ્ત્રી પદવી ધારા છે, આ ન્યાય તીર્થ ના પદવી ધારી છે, આ આચાર્ય ના આચાર્ય, એમાં આચાર્ય પદવી ધારી હોય છે, એમ શીખવેલી વાત કોઈ બોલે અથવા પોતે શીખી જાય, બીજા બોલતા હોય એમાંથી પદ્ધતિ શીખી લે, અને એ શીખેલી વાતને વક્તા પણ કહે અને લોકો તાળીઓ પાડે, ગડગડાટ કરે તાળીઓના, વાહ શું ભાષા, શું વાત ને શું શૈલી ને શું પદ્ધતિ છે કહેવાની. ક્યારેક તો ગાયમાં ગાયન ગાય, ગીત ગાય અથવા ભજન ગાય, ગળું સારું હોય, ગાવાની પદ્ધતિ પણ રાગની રાગ રાગણી આવડતા હોય, ક્યારેક થોડી ગંભીર વાત કરે પદ્ધતિમાંથી, ક્યારેક થોડી લૌકિક વાત કરીને દાખલા આપે, ક્યારેક થોડી થોડું મનોરંજન થાય એવા હાસ્યથી પણ બધાને એમ અનેક પ્રકારે પદ્ધતિ અપનાવે કે ભાઈ એક કલાકનું પ્રવચન કરવું હોય ત્યારે અંદર આટલી 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 વાત આવી આવે, એ બધી પદ્ધતિ બરાબર ચલાવવી જોઈએ તો બરાબર શ્રોતાને જકડી રાખી શકાય, એન્ગેજ કરી શકાય, રોકી રાખી શકાય અને સારી વક્તાની પણ સારી છાપ પડે. છાપ પાડવા માટે વક્તા થવું કે નહીં એ પણ કર્તવ્ય
નથી.
એ રીતે અધ્યાત્મનો વિષય પણ શીખીને અથવા શીખવેલી રીતે પ્રતિપાદન કરનાર હોય તો પણ એમાં અધ્યાત્મની જે સ્વાભાવિકતા હોય છે એનો અભાવ હોય છે અને કૃત્રિમતાનો એમાં સદ્ભાવ હોય છે, એ પણ જૈન ધર્મમાં સાચો વક્તા નથી, અથવા એ જૈન ધર્મના અધ્યાત્મ તત્વને પ્રતિપાદન કરી શકતો નથી, કરવા સમર્થ નથી, અને તેનો વક્તામાં યથાર્થ સાચા વક્તામાં એનું સ્થાન નથી. એ પ્રકાર છે એ પોતાને એનો રસ મળે ત્યારે સ્વાભાવિકતા ઉત્પન્ન થાય છે. યાદદાસ્તમાં નક્કી કરેલી વાત શીખેલી વાતને રજૂ કરવી કે એક વાત છે ને પોતાનો ભાવ ને રસ ભળીને એ વાતને મૂકે, એ બીજી વાત છે. આપણી પાસે તો બહુ સારો દ્રષ્ટાંત છે કે ગુરુદેવ શ્રી વક્તૃત્વ કળાની દ્રષ્ટિએ બહુ ક્લાસિકલ વક્તા, જેને કહેવાય ફર્સ્ટ ક્લાસ વક્તા કહેવાય, એવા વક્તા નહોતા. વક્તા પણ એવું નહોતું, એમનાથી ઘણા સારા વક્તાઓ જગતની અંદર છે અને પ્રાપ્ત થઈ શકે છે. વક્તા પણ આ રીતે તૈયાર થયેલા નહોતા અને છતાં પ્રખર વક્તા તરીકે જગતમાં એ પ્રસિદ્ધ થયા. અને હંમેશા એમણે વક્તાના સ્થાને રહીને પ્રવચનો પણ આપ્યા. હવે એવું વક્તૃત્વપણું અથવા વક્તૃત્વની વિચિક્ષણતા જેને કહીએ, વક્તૃત્વ કળાની વિચિક્ષણતા જેને કહીએ લૌકિક રીતે, એ ન હોવા છતાં શું હતું એમનામાં એ જો વિચાર કરવામાં આવે તો શુદ્ધ આત્માનો જે રસ છે, અધ્યાત્મ રસ છે, એ આત્મરસ વિભોર થઈને આત્માની વાત કરતા સાંભળ્યા છે, ટેપ પડી છે, એમાં એ સ્પષ્ટ છે. અને પ્રવચનની શરૂઆત જ હંમેશા આ રીતે થાય, ગમે તે અધિકાર હોય, ગમે તે ગાથા હોય, ગમે તે વિષય હોય, કે આ આત્મા છે પેલા થાપે પ્રત્યક્ષ છે ને પોતાને, કે આ આત્મા છે એક સમયમાં અથવા એક સેકન્ડના અસંખ્ય ભાગમાં, એટલે અત્યારે જ આ જ સમયે જ્ઞાનાનંદ નિર્મળાનંદ નિત્યાનંદ એમ કરીને એકદમ આત્માના સ્વભાવની પ્રશંસા અને વખાણને મહિમા કરવાથી જ વ્યાખ્યાન શરૂ થાય. આત્મ સ્વરૂપની પરમાત્મ પદની મહિમાથી હંમેશના વ્યાખ્યાનની શરૂઆત. કેમ કે એનો રસ છે, વિષય પછી ગમે તે ચાલે છે પણ રસ તો શુદ્ધ આત્માનો છે. તેથી શરૂઆતમાં, મધ્યમાં, અંતમાં અનેક વાર એ રીતે આત્મરસ એમાં એકદમ વિભોર થઈને એ વિષયને પ્રતિપાદન કરવામાં આવે ત્યારે વક્તા પણ જૈન ધર્મની અંદર યથાર્થ છે. નહીંતર જૈન ધર્મનું વક્તા પણ યથાર્થ નથી, ભલે પછી ગમે તે અધ્યાત્મના નામે વાત આવે કે શુભ ક્રિયાને નામે વાત આવે, પણ ત્યાં જૈન ધર્મનું વક્તા પણ નથી. ટોડરમલજીએ એ વાતને સ્પષ્ટ કરી છે. શું કહે છે ફરીથી, કે જો અધ્યાત્મ રસ દ્વારા, એટલે કે આત્માના શાંત રસ દ્વારા, પોતાના સ્વભાવનું યથાર્થ અનુભવન ન થયું હોય તે વિતરાગ દિગંબર જૈન માર્ગના રહસ્યને જાણતો નથી. એને ધર્મનું રહસ્ય ભૂત ધર્મનું સ્વરૂપ, રહસ્યભૂત એવું ધર્મનું જે સ્વરૂપ એને જે જાણતો નથી, એને શાંત રસને લીધ્યો નથી, અનુભવ્યો નથી, એને કઈ રીતે કહેશે, એનું વર્ણન કઈ રીતે કહેશે, એની મહત્તા એને ભાસી નથી તો એને એ કઈ રીતે કહેશે, કે એને કહેવા માટે એ સમર્થ નથી. એ વિષય એવો છે કે એમાં પ્રવેશ કર્યા વિના એ વાતને જેમ છે તેમ યથાર્થપણે બહારમાં મૂકી પણ શકાતી નથી. એક વખતે પ્રખર વક્તા મળ્યા હતા, એ પ્રવચન કરતા હતા, સાંભળતો હતો, પ્રવચન પૂરું થયું એટલે પછી બાજુમાં આવીને બેઠા. અમે તો ખાધું નથી પણ પીરસવામાં પીરસવાનું કામ કરીએ છીએ. ખાધું નથી હજી, પણ
પીરસવાનું
કામ કરીએ છીએ. આ વિષય એવો છે કે ખાધા વિના પીરસાય એવો નથી. જેની પાસે જે માલ નથી, એ માલ એ લાવે ક્યાંથી? જેની દુકાનમાં જે માલ નથી, તે માલનો તે વેપાર કેવી રીતે કરે?
બરોબર, ચોખ્ખી વાત.
શાક માર્કેટમાં બેઠો હોય, મૂળા ભાજી લઈને એ હીરાને તોડીને કેવી રીતે આપે? લઈ જાઓ હીરા.
અશક્ય.
25,000 નો કેરેટ નો ભાવ છે, 2500 રૂપિયાની શાકભાજી નો હોય, 250 રૂપિયાની શાકભાજી લઈને બેઠો હોય, 5 મણ 10 મણ, એક કેરેટ ના 25,000 ના હીરા નો વેપાર કેવી રીતે કરીને આપે? અહીં તો એટલો રેશિયો પણ લાગુ પડે એવું નથી, એ પ્રમાણ પણ લાગુ પડે એવું નથી. જેની પાસે જે ચીજ જ નથી, એની કિંમતનો ક્યાં સવાલ ઉભો થાય છે? કે આ તો વસ્તુની કિંમત જ થઈ શકે એવું નથી. અધ્યાત્મ વસ્તુની તો કિંમત જ થઈ શકે એવું નથી. તેથી તે જૈન માર્ગના રહસ્યને જાણતો નથી. વિતરાગી સંતોએ કહેલા મર્મોને તે જાણતો નથી. ફક્ત તેના શાસ્ત્રો વાંચે, પરલક્ષી ક્ષુક્ષ્મ જ્ઞાનમાં તેની સમજણ ન્યાયથી બુદ્ધિથી બેસાડે અને કહેવાની શૈલીને પણ નક્કી કરીને કે આ શૈલીથી આ વાત કરવી જોઈએ, આ વાત આ શૈલીથી કરવી જોઈએ, એમ પદ્ધતિ દ્વારા જે વક્તા થાય છે તે ખરેખર જૈન ધર્મનો વક્તા નથી. જૈન ધર્મમાં વક્તા પણ એનું સ્થાન આપ્યું નથી. માને ભલે પણ છે નહીં એવી સ્થિતિ છે. ભલે અધ્યાત્મની વાતો કરે તો પણ સુક્રિયાથી ધર્મ થાય એવી વાત કરે એનો તો પ્રશ્ન જ નથી. એને તો કોઈ અહીંયા ક્લાસ નથી. પણ અધ્યાત્મની વાત પણ પદ્ધતિ દ્વારા કરે તો પણ તે જૈન ધર્મનો સાચો વક્તા નથી. એમ એનું કીધું છે. પૂરો ક્ષુક્ષ્મ હોય અને એમાં એનો રસ ન હોય. ક્યાંથી રસ કાઢે? એમાં એને રસ હોય, એનો વિરુદ્ધ રસ ત્યાં પીડ્યો છે, ત્યાં પરિણામ કષાયના ભારથી કષાયમાં નમેલા છે. કેમ કે એમ છે ને કે મારો દેખાવ સારો થશે, આવી સરસ પદ્ધતિથી હું આત્માની અને શાસ્ત્રની વાત કરીશ તો મારો દેખાવ સરસ થશે. ત્યાં કષાયનો ભાર પડ્યો છે. લોક સંજ્ઞા છે, લૌકિક અભિનિવેશ છે. અભિનિવેશ કહો કે વિપર્યાસ કહો, બંને એક વાત છે. લોકોના નિમિત્તે થતો આત્માના પરિણામમાં વિપર્યાસ, તેને લૌકિક અભિનિવેશ કહે છે. લૌકિક અથવા શાસ્ત્રમાં મને ઘણી સમજ પડે છે, ગમે તેવી ગાથા હોય તો પણ એના અર્થ કરવાનો મને વાંધો આવતો નથી. સંસ્કૃત પણ જાણું છું, વ્યાકરણ પણ જાણું છું, માગધી પણ જાણું છું, હિન્દી પણ જાણું છું, અનેક ભાષાઓ જાણું છું. ગમે તેનો અર્થ કરવો હોય બરાબર અર્થ કરી શકું છું. અને શાસ્ત્રમાં હું પારંગત છું, કેમ કે અનેક શાસ્ત્રોનું અધ્યયન હું કરી ચૂક્યો છું, હજારો શાસ્ત્રોનું અધ્યયન મેં કર્યું છે. એમ શાસ્ત્રની આધાર બુદ્ધિથી જેના પરિણામમાં અહમ ઊભું થયું છે એને શાસ્ત્રીય અભિનિવેશ કહે છે. આત્માની આધાર બુદ્ધિ, શાસ્ત્રની આધાર બુદ્ધિ ની આત્માની આધાર બુદ્ધિ એ શાસ્ત્રીય અભિનિવેશ છે. એટલે કે શાસ્ત્રના નિમિત્તે થયેલો વિપર્યાસ છે. એ શાસ્ત્રીય અગ્નિવેશ છે. એમાં કષાયની મંદતા રહે તો પ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે, અને કષાયની તીવ્રતા આવે તો એ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. એમાં પણ ભેદ છે. શ્રીમદજીએ તો મુમુક્ષુઓ ઉપર કરુણા કરીને ઘણી વાતો ખોલી છે, ઘણી વાતો ખોલી છે. અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશનો એક ભેદ એવો ખુલ્યો છે કે કોઈ પ્રગટ સત્પુરુષને ગૌણ કરે અને શાસ્ત્રોને મુખ્ય કરે એ બહાને કે આ તો મુનિઓથી રચાયેલા, આચાર્યોથી રચાયેલા શાસ્ત્રો છે, તેથી ઊંચા ગુણસ્થાનવાળા કહેલા વચનો છે. પ્રગટ સત્પુરુષ નીચા ગુણસ્થાને વર્તે છે, તેથી શાસ્ત્રની અમને મુખ્યતા છે, આગમની અમને મુખ્યતા છે, અથવા એ પણ આગમ છે ને આ પણ આગમ છે માટે બરાબર છે, તમે ભલે એને મુખ્ય કરો અમે આને મુખ્ય કરીએ તો બધું સરખું જ છે, એમ બરાબરી કરે અથવા મુખ્યતા આપે, મુખ્યતા ના આપે ને બરાબરી રાખે તો પણ તેને અપ્રશસ્ત કેવી રીતે આવી? સીધું બુદ્ધિ બુદ્ધિમાં આવે એવો વિષય નથી. સીધે સીધો બરાબરી કરે અથવા આચાર્ય છઠ્ઠે સાતમે ગુણસ્થાને, સત્પુરુષ નીચે ગુણસ્થાને વર્તે છે, ચતુર્થ ગુણસ્થાને વર્તે છે, અવિરત છે, આ વીરતી છે. અને એ વીરતી પણ એમ કહે છે કે આચાર્યોના ગંભીર વચનો છે, એમની ગંભીરતા અને વચનના ઊંડાણના પારને પહોંચવામાં મારી શક્તિ પણ ઓછી પડે છે, એમ કહે પ્રગટ સત્પુરુષ. પાછા એમ કહે મહિમા કરે સત્પુરુષ એ આચાર્યોના વચનોનો મહિમા કરે. અને બીજો પણ એમ કહે કે અમે મહિમા જ કરીએ છીએ ને, અમે મહિમા કર્યો. તો જ્ઞાની કહે છે કે એને અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. એને તો અનુકરણ કર્યું, જ્ઞાનીનું અનુકરણ કર્યું કે ન કર્યું કે ના? એને જ્ઞાનીનું અનુકરણ નથી કર્યું. જે સત્પુરુષના સાનિધ્યમાં જતા સ્વચ્છંદ ને માન ગળી જાય, એને નમ્રતા આવે અને બોધનું સુલભ બોધી થાય, એવો માન ગળવાનો પ્રકાર પ્રગટ સત્પુરુષને ગૌણ કરીને શાસ્ત્રની મુખ્યતામાં વર્તતા આવતો નથી, ઉલટાનું એમાં પોતાનું અહમપણું ઘવાય છે, તેનાથી બચવા માટે આગમનો ત્યાં આધાર લેવાયો છે, પોતાનું માન પણ મૂકવું પડે છે, તેથી આગમનો આધાર લે છે અને આગમને મુખ્ય કરીને સત્પુરુષને ગૌણ કરે છે. એવી કષાયની તીવ્રતાને એના હૃદયમાંથી પકડીને, એની નાડમાંથી પકડીને રોગને એમ કહ્યો કે આ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ નામનો રોગ છે. પણ આવો તંદુરસ્ત દેખાય છે તો કે એની નાડમાં ને લોહીમાં રોગ છે, આમ દેખાશે. અમુક રોગ એવા હોય છે બહાર ન દેખાય પણ અંદર એવા ભયંકર સ્વરૂપે હોય કે એકદમ મોટા ફેરફાર થઈ જાય. કાયમ નિર્માણ થઈ ગયું પણ અંદર હતું, જેનું નિદાન થયું નહોતું, એનો ઉપાય પણ થતો નહોતો. એવી બધી વાતો એમણે કરી છે પોતાના પત્રોમાં, મુમુક્ષુઓને પત્રોમાં એ વાત કરી છે. માન કષાયની તીવ્રતા થઈ એટલે અશુભ આવ્યો, અશુભ થઈ ગયો, તેથી ત્યાં એને અપ્રશસ્ત શબ્દ લગાવ્યો. અને શાસ્ત્રની મુખ્યતા કરે છે એટલે શાસ્ત્રીય અભિનિવેશ કર્યો એને. આવી વાત કરી છે,
બહુ સરસ.
આવા મર્મવાળા વિષયને ન જાણતો હોવાથી તે માત્ર પદ્ધતિને પકડે છે, શીખે છે અને વક્તા થાય છે. તે વક્તા ખરેખર વક્તા
નથી.
જૈન ધર્મમાં એવો વક્તા હોય તો પાત્ર શ્રોતાએ સાંભળવા યોગ્ય નથી એમ કેવું છે. તારે કોને સાંભળવું ને કોને ન સાંભળવું એનો નિર્ણય કરવો પડશે, ને નહીતર લાભ લેવા જતા તું નુકસાન કરીશ. આપણે તો લાભ લેવો છે ને, આપણે લાભ લ્યો ભાઈ, એ લાભ નહીં લેવાય, એમાંથી નુકસાન લેવાશે, તને ખબર પડશે. આચાર્યમાં એવી વાત આવતી નથી. હું આચાર્યોના બધા શાસ્ત્રો વાંચ્યા હોય એવી એક વ્યક્તિ લાવો. મર્યાદિત શાસ્ત્રો વાંચ્યા હોય, પણ હું એમ પૂછું કે જેટલા આચાર્યો છે એ આચાર્યોની બધી વાત એક માણસે વાંચી લીધી હોય એવો એક માણસ તો લાવો. જૈનના સંપ્રદાયમાં એક વ્યક્તિ તો લાવો કે જેણે પૂરું જૈન વાંગ્મયનું અધ્યયન કર્યું હોય. પછી નથી એમ કે કેવી રીતે કહેવાય. શ્રીમદજી એમ કહેતા કે આ જે હું કહું છું તે આગમ માંથી તમને મળી રહેશે. કદાચ તમને આગમ માંથી ન મળે એટલે બધા આગમ અવલોકન અને અધ્યયન કરવાનું આયુષ પણ ન હોય. એટલું વિશાળ સાહિત્ય છે ધર્મનું કે આ આયુષ તો બહુ અલ્પ છે એની પાસે. એટલે જેટલું થોડું ઘણું તમને ઉદયમાંના સંજોગ થાય એટલું અધ્યયન કરવાનું તમને સાહિત્ય મળે, અને કદાચ એમાંથી ન પણ મળે તમને આ વાત મારી, તો એમણે એક મુમુક્ષુને ભલામણ કરી હતી કે હું કહું છું તે આગમમાંથી કદાચ તમને મળશે, પણ કદાચ ન મળે તો તે આગમ જ છે એમ માનજો, એમ કહી દીધું. એટલે એમાં શંકા ન કરવી કે આ શ્રીમદજીએ કહ્યું છે, પણ આચાર્યોએ તો આવું કાંઈ કહ્યું નથી, દેખાતું નથી, અમે તો ક્યાંય વાંચ્યું નહીં, પણ તમે ક્યાં પૂરું વાંચ્યું છે, પહેલો તો એ પ્રશ્ન છે. બીજું કે જેટલું સાહિત્ય છે એ પણ જૈન ધર્મનું વિદ્યમાન સાહિત્ય પૂર્ણ નથી. પૂર્ણ તો નથી, પણ પૂર્ણ સાહિત્યનો સહસ્ત્રાંશ પણ નથી, હજારમાં ભાગે વિદ્યમાન નથી, એટલું અલ્પ સાહિત્ય રહ્યું છે. હમણાં આ પ્રતિમાની તકરાર થઈ ત્યાં એ વિષય ચાલ્યો કે આગમમાં આ વાત નથી, પણ આગમ કેટલા, બહુ અલ્પાંશ આગમ નો રહ્યો છે, અને એનો પણ પૂરેપૂરો અધ્યયન કરનારો એક પંડિત નથી આખા સંપ્રદાયમાં, અને નથી નથી એનો દેકારો દે છે. નથી નથી, પણ તમે નથી જાણ્યું કેવી રીતે, તમે તો પૂરું વાંચ્યું નથી, છે એ પૂરું વાંચ્યું નથી, અને છે એ પૂરું છે નહીં. હવે નથી ક્યાંથી તમે લાવ્યા, કયા અધિકારથી લાવ્યા નથી, આવી ગડબડ છે. એટલી મોટી પોલ છે છતાં એનો ખ્યાલ નથી લીધો કે આ કઈ રીતે આગમનો આધાર લેવાય છે. એટલે એમ કહ્યું કે જ્ઞાનીઓના અનુભવીના વચનોને આધારભૂત માનવા, પ્રમાણભૂત માનવા, અને એમાં શંકા ન કરવી. શંકા કરવાનું પાપ ન કરવું, એ પાપ ભાવ છે.
શું કહેતા
પણ નથી આવતો એટલે નથી એવું નથી, એ વાત વિચારનાથી પણ સંમત થાય છે, ન્યાય થી પણ સંમત થાય
છે,
અને એ વાત અનુભવ થી પણ સિદ્ધ થાય છે કે એમ જ થાય. જ્યારે કોઈ પણ મોક્ષને પ્રત્યક્ષ સત્પુરુષ મળે ત્યારે એની જે એના બહુમાનમાં જે એને સુલભ બુદ્ધિની દશા થાય એ પ્રકાર પરોક્ષ શાસ્ત્રોના આચાર્યોના વચનોમાં ઉપજતી નથી એવો પ્રત્યક્ષ અનુભવ થાય છે. વળી દ્રષ્ટિ વિના એ આગમને કેવી રીતે વાંચશે? દ્રષ્ટિ વિના એ આગમને વાંચશે કેવી રીતે? દ્રષ્ટિ તો છે નહીં, એટલે એક એનું સ્ટાન્ડર્ડ નક્કી, ધોરણ નક્કી કરવામાં આવ્યું છે કે આગમ અવશ્ય અધ્યયન કરવા યોગ્ય છે, પણ તે કોને? કે સ્વચ્છંદ રહિત જીવને. આટલી શરત મૂકી છે. હવે સ્વચ્છંદનું સ્વરૂપ શું શું? સ્થૂળપણે કે સૂક્ષ્મપણે? આ વિચારવા જેવું છે કે જેને આગમનાનું અધ્યયન હોય અને સ્થૂળપણે કે સૂક્ષ્મપણે હું સમજું છું એવું અભિપ્રાય ઉપજી ગયો થઈ ગયો હોય તો તે જીવ સ્વચ્છંદ રહિત નથી, સ્વચ્છંદ સહિત છે. હવે બુદ્ધિમાં સમજાય ને હું નથી સમજો એ ક્યાંથી લાવશે? કોણ બુદ્ધિમાન જીવ છે ત્યારે તો શાસ્ત્રમાં પ્રવેશ કરે છે અને એને સમજણ પડે છે, વિષય બુદ્ધિગ્રાહ્ય થાય છે. હું સમજ્યો નથી લાવશે ક્યાંથી? કેવી રીતે એ લાવશે? સમજ્યો છે ને હું સમજ્યો નથી ક્યાંથી લાવશે એ વિચાર કરો. અને સ્વચ્છંદ સ્વચ્છંદમાંથી બચશે કેવી રીતે? કોઈ આત્માર્થી જીવ એવા હોય છે કે અપૂર્વ નિરાવરણ દશા થયા વિના હું કાંઈ સમજ્યો નથી એમ પહેલેથી ગાંઠ મારે એવા હોય છે, પહેલેથી ગાંઠ મારી દે છે કે મારી દશામાં અપૂર્વ નિરાવરણ પણ આવ્યું નથી તો આ સમજ્યો છું એવું વિકલ્પ આવે છે કે આ હું સમજ્યો એ અભિમાન થાય છે, કોરું અભિમાન થાય છે એવું એને પોતાને ખબર પડે છે. એ જ જીવ બચી શકે છે, બીજાને બચવું મુશ્કેલ છે આ પ્રકારમાંથી. તેથી મુમુક્ષુની સ્થિતિમાં મુમુક્ષુની યોગ્યતામાં જીવ હોય એ જીવને સત્પુરુષનું સાનિધ્ય બહુ અતિ અતિ મહત્વનો વિષય છે એમ સમજીને સ્થાપવામાં એ વાત આવી છે. એને અનંતકાળથી જે સંસારમાંથી એ નીકળ્યો નથી ને અનંતકાળથી વર્તમાન સુધી પરિભ્રમણ ચાલુ રહ્યું છે, ત્યાંથી નીકળવું મુશ્કેલ છે. એને કઈ શાસ્ત્ર નથી વાંચ્યા, ભૂતકાળમાં અંગ પૂર્વો વાંચ્યા છે, કઈ નથી વાંચ્યા એવું નથી. સબ આગમ ભેદ સુર બસે, આગમના બધા ભેદ પ્રભેદ એના ઉર એટલે એના જ્ઞાનમાં હૃદયમાં બેઠા છે કે આમ છે આમ છે આમ છે આમ છે. તદપી કછુ હાથ હજુ ન પર્યો, પણ હજી કાંઈ હાથમાં આવ્યું નથી. બિન સદગુરુ કોઈ ન ભેદ કહે ભેદ લહે, વાત રહી સદગુરુ ગમકી. એ થાયતું છે એમ બહુ વિચારીને બહુ અનુભવથી થાયતું છે. એવું શું છે કે એમને જાતિ સ્મરણ હતું અને જાતિ સ્મરણમાં અનેક ભવોનું જ્ઞાન હતું. અને પોતે ક્યાં ક્યાં કેવી કેવી રીતે આછડ્યો છે આ જીવ, એનો એનો આખો ચિતાર હતો. બહુભાગ જીવોને તો શું છે, ભૂતકાળ જ ભૂલાઈ જાય છે. એક આ જીવનના યાદદાસના કેટલાક પ્રસંગો સિવાય આ જીવનનું પણ પૂરું યાદ આવતું નથી, તો એ પહેલાના ભવનો તો એને ક્યાંથી યાદ આવે, એટલે એને ખબર નથી કે એને શું શું કર્યું છે. એને પાસે ચિતાર હતો આખો કે હું ક્યાં ક્યાં કેવી કેવી રીતે મથામણ કરીને આછડ્યો છું, અને કેમ હું રહી ગયો અને કેમ હું ન રહી ગયો, કેમ કે ભૂતકાળમાં પાયમાતાને પડ્યા હતા પાછા,
બરાબર.
એટલે કેમ પાયમો, કેમ રહી ગયો, અને તેથી સત્સંગ વિના મુમુક્ષુને શું સ્થિતિ થાય એ વાત લખતા એમ કહે છે કે સત્સમાગ મોક્ષ કરતા તો અમને સત્સમાગમ અધિક પ્રિય છે, એવું લખીને લખ્યું છે. 24મા વર્ષમાં એમ લખ્યું છે કે મોક્ષ કરતા પણ સત્સમાગમને અધિક પ્રિય છે. શું આનો અર્થ કરશો? મોક્ષ તો સંપૂર્ણ શુદ્ધ દશા છે, એમ તો ધ્યેય છે મોક્ષનું. કે ભાઈ અત્યારે તો સત્સમાગમ વગર ચાલે એવું નથી ને, એના વગર તો મોક્ષ મળે એવું નથી. મોક્ષની વાત કરવાથી કઈ વળવાનું નથી, ઊંચી ઊંચી વાત કરવાથી તો કઈ વળવાનું નથી. આવશ્યકતા અત્યારે જરૂરિયાત છે એ સત્સમાગમની છે. એટલે એમણે આખું એક આખા સંસાર સમુદ્રમાં એક મીઠી વીરડી એ ગોતી છે કે અહીંથી તૃષા છીપે છે, બાકી બીજું કાંઈ આમાં કામ આવે એવું નથી. બહુ મહત્વ લીધું છે એ વિષય ઉપર, ખૂબ મહત્વ લીધું છે. એ બધા રહસ્ય વિભૂત વિષયો છે, તેને સમજ્યા વિના જાણ્યા વિના માત્ર આગમ પદ્ધતિથી વક્તા થાય તો તે યથાર્થ વક્તા નથી. ન તો પોતાનું ભલું કરે છે, કરી શકે છે, ન તો બીજાને ભલું થવામાં નિમિત્ત થાય છે. આ સમજી 842 જૈન ધર્મ તો અધ્યાત્મ રસમય છે. જુઓ આ જૈન ધર્મની પરિભાષા છે કે જૈન ધર્મ કેવો છે. જૈન ધર્મ એ કોઈ વાડો નથી, શું કહે છે, એ કોઈ સંપ્રદાય નથી. સંપ્રદાય અને વાડાના બંધનમાં જૈન ધર્મને કેદ કરી શકાય એવો જૈન ધર્મ નથી, કોઈ વાડો નથી. એ તો અધ્યાત્મ રસમય જીવના પરિણામ છે એને જૈન ધર્મ કહેવામાં આવે છે. જે પરમાત્મ પદ છે, નિજ સિદ્ધ પદ છે, એવા શુદ્ધાત્મના શુદ્ધાત્માના આધારે અપૂર્વ રસ ઉપજીને જે કાંઈ નિષ્કષાય અકષાય પવિત્ર દશા થઈ એને જૈન ધર્મ કહેવામાં આવે. એ જૈન ધર્મ છે. જૈન ધર્મ એ કોઈ વાડો ફાટો નથી. કોઈ દયા દાન આદિ જૈન ધર્મ નથી. આ છે ને માને એક ઇન્દ્રિયની દયા પાડવી એ જૈન ધર્મ ખરો કે નહીં? જગતના બીજા ધર્મના સંપ્રદાયોમાં પર દયા બાહ્યની દયાનું સ્વરૂપ પણ જૈન ધર્મના વ્યવહારમાં કહ્યું છે એવું જોવામાં આવતું નથી. વ્યવહારમાં મોટો ફેર છે. તો એ જૈન ધર્મ ખરો કે નહીં? કે એ પણ જૈન ધર્મ
નથી.
જૈન ધર્મ બીજી રીતે છે. કોઈ દયા દાન આદિ, આદિમાં બધા લઈ લેવો, પૂજા ભક્તિ વ્રત જેટલા કોઈ પ્રકાર છે શુભ ભાવના અને શુભ ક્રિયાના, એ કોઈ જૈન ધર્મ નથી. એટલે લોકો માને છે તે જૈન ધર્મ નથી. જૈન ધર્મ ના લોકો માને છે એવો જૈન ધર્મ નથી. આવી ગડબડ છે. જ્ઞાયક પિંડ આનંદ સ્વરૂપ નું ભાન કરી અંદર લીન થવું તે જૈન ધર્મ છે. બીજી ભાષા કરી અધ્યાત્મ રસમય છે એટલે શું કે આત્મા જ્ઞાયક પિંડ છે, ચૈતન્ય પિંડ છે, આનંદ સ્વરૂપે છે એવો હું છું એનું પ્રથમ સમ્યક દર્શનમાં ભાન થાય છે અને એ ભાનપૂર્વક અંતરલીનતા થાય છે. ભાન ન થાય ને કોઈને સિદ્ધિ અંદર લીનતા ને એકાગ્રતા થાય ધ્યાન થાય એવું કદી બનતું નથી. એમ ભાન કરીને અંદર લીન થવું એ ભાનમાં શ્રદ્ધાન જ્ઞાન આવી ગયું ને લીન થવું એમાં સમ્યક ચારિત્ર આવી ગયું. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર તે જૈન ધર્મ છે અથવા મોક્ષનો માર્ગ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ ઉમા સ્વામીનું પહેલું સૂત્ર છે. તત્વાર સૂત્ર ત્રણેય કાળે મોક્ષ માર્ગ આ એક જ પ્રકારે છે. મોક્ષનો માર્ગ કહો, આત્માના હિત થવાનો પરમાર્થ માર્ગ કહો, ત્રણેય કાળે આ એક જ માર્ગ છે. એમાં કિંચિત માત્ર કાળ દોષને લઈને ફેરફાર થાય અને બીજા જીવની દયા પાળતા ધર્મ અથવા મોક્ષ માર્ગ થઈ જાય ને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ભલે ન હોય એવું કોઈ કાળે બનતું નથી. અત્યારે હવે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થાય નહીં, આ કાળમાં કાંઈ શુદ્ધોપયોગ થાય નહીં. અને શુદ્ધોપયોગ તો કાં તો સાતમે ગુણ સ્થાને માને ને કાં બારમે ગુણ સ્થાને માને, એ તો અત્યારે કાંઈ થઈ શકે એવું નથી. માટે અત્યારે તો જૈન ધર્મ આને કહો કે કાળના ફેરફાર પણ વસ્તુના સ્વરૂપને લાગુ પડતા નથી. કોઈ કાળે જારનો દાણો વાયવો હોય ને ચોખાનું ડુંડું ઉપર થાય એવો કોઈ કાળ નહોતો નથી. કે વાવો ઝાડ ને ઉગે ચોખા, ચોખા કરતા ઝાડ તો વધારે સફેદ છે, ઉગ કાળે તો એમાંથી
કોઈ કાળે ન
થાય. આ વસ્તુના સ્વરૂપમાં આ તો વસ્તુનું વિજ્ઞાન છે. જૈન ધર્મ કહો, મોક્ષનો માર્ગ કહો, ઉપાય કહો, એ તો વસ્તુનું વિજ્ઞાન છે. વસ્તુના જે ગુણધર્મો છે તે અનુસાર એની અવસ્થા થાય અને એના વિજ્ઞાનને છોડીને બીજી કોઈ રીતે અવસ્થા ન થાય. તેથી લોકો દયા પાળો વ્રત પાળો તેને જૈન ધર્મ માને છે તે જૈન ધર્મનું સાચું સ્વરૂપ નથી. ભલે એને કહેવાય પણ એ ખરેખર બોલવાની વાત છે, કહેવાની વાત છે, ખરેખર નથી. એમ કહેવાય, કેમ એમ કહેવાય છે કે જેણે જૈન ધર્મ પ્રાપ્ત કર્યો તેને રાગ રહ્યો, એ પૂર્ણ વિતરાગ દશા ન થઈ તેને એવા શુભ રાગ એની દશામાં પાળતા જોવામાં આવ્યા. ત્યારે જેમ પાડોશીને કાકા કહેવાય, મામા કહેવાય, માસા કહેવાય પણ ખરેખર છે નહીં, એમ એ કહેવા પૂરતી વાત રહી ગઈ. હવે મૂળમાં પાડોશી જ ન હોય તો એને એ કાકા મામાનો ઉપચાર કેવી રીતે લાગે? એમ પોતાને ધર્મ વિતરાગી ધર્મ પ્રગટ ન થયો હોય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ તો એની પડોશના શુભ ભાવને કેવી રીતે ઉપચાર આવે કે આ ધર્મ છે?
ક્યારે લાગુ ન પડે,
કેમ કે મૂળમાં વસ્તુ જ નથી પાડી એટલે એ પાડોશી જ નથી, તો એના ઉપર ઉપચાર પણ કરવા જેવો નથી. પણ સાપ જ્ઞાન લીસોટા રહ્યા, મૂળ વસ્તુ ગુપ્ત હતી તે ન સમજાણી, બહારની ક્રિયાઓ અને શુભાવો જોઈ શકાયા તેથી એની કોઈ નકલ કરવા લાગી જાય તો તેથી કાંઈ ધર્મની પ્રાપ્તિ થતી
નથી. પોતાની દયા ન પાડે, બાકી દયા પોતાની દયા ન પાડે.
પોતાની દયા પાળવી કેમ એની ખબર પણ ન હોય, અને બીજાની દયા પાળવાનો હિમાયતી હોય, તો એ હાસ્યાસ્પદ વિષય એવી રીતે છે કે પોતે અનાથ છે, ગરીબ છે, લાચાર છે, અને બીજાને આશ્રય આપવાની વાત કરે છે કે તું મુંજાઈશ નહીં, હું તારી પડખે ઊભો છું, પણ હવે તું ભીખ માગે છે એનું હું. સમૃદ્ધ માણસ હોય એને આશ્રય, એનો આશ્રય માગી શકાય, પણ ભીખ માગતો હોય એના આશ્રય માગવાનો શું અર્થ છે? તે જૈન ધર્મનું સાચું સ્વરૂપ નથી. અધ્યાત્મ રસમય સાચા જૈન ધર્મનું સ્વરૂપ તો વિતરાગતા છે, તેથી જૈન ધર્મનું બીજું નામ વિતરાગ માર્ગ છે. જૈન માર્ગ કહો કે વિતરાગ માર્ગ કહો, બંને એક છે. વિતરાગ માર્ગ અને રાગ માર્ગ બે એક નથી, બે એક છે, બે વિરુદ્ધ છે. રાગ માર્ગ તે વિતરાગ માર્ગ નથી, અને વિતરાગ માર્ગ તે રાગ માર્ગ નથી, બંને જુદી જુદી ચીજ છે. પણ જેને વિતરાગ માર્ગ ન સમજાયો, ન પ્રાપ્ત થયો, તે રાગ માર્ગને, રાગને પણ ઉપાય જાણીને, માર્ગ એટલે ઉપાય, રાગને પણ ઉપાય જાણીને, સાધન જાણીને એને પકડે છે, તે વિતરાગ માર્ગને પ્રાપ્ત કરી શકતા નથી. એ પરિસ્થિતિ ઊભી થાય. આત્માના આધારે ચૈતન્ય રસ, શાંત રસ ઉપજે છે, તેમાં તન્મયતા થાય છે, એ સાચા જૈન ધર્મનું સ્વરૂપ છે. અને એમાં વિતરાગતા વ્યાપેલી હોય છે, રાગનો તેમાં નાશ થયેલો હોય છે, અભાવ થયેલો હોય છે, એ જૈન ધર્મનું સાચું સ્વરૂપ છે.